നമോസ്തു നമോ ഹരിയന്താണെങ്കിൽ നമോ സിദ്ധാണെങ്കിൽ നമോ അയരിയാണെങ്കിൽ നമോ വജ്രയാണെങ്കിൽ നമോ ലോയ സമസ്സാവണം ഓംകാരബിന്ദു സംയുക്തം നിത്യം ജയന്തി യോഗിന കാമദം മോഹൃദം ചൈവ ഓംകാരായ നമോ നമ മംഗളം ഭഗവാൻ അവിരോ മംഗളം ഗൗതമോഗണി മംഗളം കുന്ദകുന്ദാരിയോജന്ദർമോസ്തു മംഗളം സർവമംഗൾ മംഗളം സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമാണം ജയനം ജാതു ശാസനം നമഃ സമയ സാരായ ശ്രാണമധ്യാചകാശതേജസ്വഭാവായ ഭാവായ આ શ્રી સમયસાર નામનો એક પરમાગમ શાસ્ત્ર છે એનો કર્તા કર્મધિકાર ગાથા 73 છે એનું મથાવું છે હવે શિષ્ય પૂછે છે કે આ ચાર ગતિમાં હું અજ્ઞાન ભાવથી દુઃખી થઈ રહ્યો છું એ દુઃખની નિવૃત્તિનો ઉપાય અથવા સાચા આત્મિક સુખની પ્રાપ્તિનો ઉપાય કૃપા કરીને મને સમજાવો એમ દુઃખથી છૂટવાનો એક કામી જીવ પ્રશ્ન કરે છે એને આચાર્ય ભગવાન ઉત્તર આપે છે કે સાંભળ અહમ મે કો ખલ્લો સુધો અણીમમાં ઓવણાણ દંસણ સમગો તમી ઠીદો ચતીતો સૌવે એ દે ખયમ રેમી છું એ કશુદ મમત્વહીન હું જ્ઞાન દર્શન પૂર છું એ મારહી શીતલીન એમાં શીઘ્ર આશઉ ક્ષય કરું ગાથાનો અર્થ જ્ઞાની વિચારે છે એટલે કે જ્ઞાનવાન જેની પાસે મન છે અને મન દ્વારા હિતાહિતનો વિચાર કરી શકે છે એવા મનવાળા પ્રાણી મનુષ્યને આ બોધ આપે છે કે અને એવો આત્મા વિચારે છે કે નિશ્ચયથી હું એક છું વ્યવહાર નહીં જોવામાં આવે તો નર નારક આદિ પર્યાયો અનેક પ્રકારની થાય છે પણ એને ગૌણ કરીને મારા સ્વભાવથી જોઉં તો હું અનાદિ અનંત એકરૂપ છું અને હું શુદ્ધ છું પરિણામથી જોતા પરિણામમાં રાગદ્વેષની મલિનતા અશુદ્ધતા છે ખરી પણ એ રાગદ્વેષના દુઃખમય પરિણામ એના નાશનો ઉપાય આત્મામાં એક બે પડખાં છે એક વર્તમાન અવસ્થાનું પડખું અવસ્થાને અવસ્થા કહેવાય પર્યાય કહેવાય હાલત કહેવાય દશા કહેવાય પરિણામ કહેવાય રાગદ્વેષના પરિણામ એ એક પડખું છે અને એક એનું બીજું પડખું દ્રવ્યરૂપ છે કે જે અનાદિ અનંત શુદ્ધ રહેલું છે કર્મનો સંબંધ પરિણામ સાથે થાય છે અને કર્મનો સંબંધ પરિણામ સાથે હતો એ છૂટી જાય છે પરિણામમાં બંધ થાય છે અને પરિણામમાં મોક્ષ થાય છે પણ દ્રવ્ય સ્વભાવ જે બીજું પડખું છે અનાદિ અનંત એ તો ત્રણેય કાળ શુદ્ધ અને નિત્ય નિરાવરણ પડખું છે જેને કર્મના બંધનો સંબંધ થઈ શકતો જ નથી બધા સંસારી જીવની વાત ચાલે છે કે પરિણામ સાથે કર્મનો સંબંધ થાય છે અને પરિણામ સાથે કર્મનો સંબંધ છૂટી જાય છે પરિણામમાં રાગદ્વેષ થાય છે અને પરિણામમાં વિતરાગ ભાવ પ્રગટ થાય છે એ ફેરફારો જે થાય છે એ પરિણામોમાં થાય છે જેમ સોનાના પરિણામમાં ફેરફાર થાય છે પાણીના પરિણામમાં ફેરફાર થાય છે ઉષ્ણ પણ થાય છે અને પાછી ઠંડી અવસ્થા પણ થાય છે પણ સોનું જેમ એવું ને એવું રહે છે અને પાણી જેમ મૂળ સ્વભાવે રહે છે એમ આત્મા અનાદિ અનંત શુદ્ધ રહેલો છે માટે શુદ્ધ સ્વભાવનું અવલંબન લેતા વર્તમાન પરિણામમાં જે અશુદ્ધતા છે એનો અભાવ થઈ જાય છે શિષ્યનો પ્રશ્ન છે કે મોહ રાગ દ્વેષ અને એનું ઉત્પન્ન થતું દુઃખ ફળ એ દુઃખના નાશનો ઉપાય શું એને સમજાવે છે કે તું તને પરિચય એક પડખાનો છે પરિણામને તું જાણી રહ્યો છો ક્રોધમાન માયા લોભ એ પરિણામ છે એટલો આત્મા છે તું માની રહ્યો છો પણ એ આશ્રવ તત્વ છે, જીવ તત્વ નથી. જીવ તત્વ અને આશ્રવ તત્વ બે ભગવાને તત્વ ભિન્ન ભિન્ન કયા છે. આ નવ તત્વના સ્વરૂપની વાત છે. જીવ અજીવ પુણ્ય પાપ આશ્રવ સંવર નિજરા બંધને મોક્ષ એમ સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા એ નવ તત્વ કયા છે. એમાં આત્મા અનાદિ અનંત જે એક અને શુદ્ધ છે એનું સામાન્ય પડખું એવું ને એવું અનાદિ અનંત શુદ્ધ રહેલું છે. પણ જેને આવા શુદ્ધાત્માનું અવલંબન નથી, એને શ્રદ્ધા જ્ઞાન નથી અને પર પદાર્થને પર ભાવને મારા માને છે એટલે પરિણામમાં અશુદ્ધતા અનાદિની છે. પરિણામની અશુદ્ધતા અનાદિની અને દ્રવ્યની શુદ્ધતા પણ અનાદિની છે. આત્મા કથનચિત દ્રવ્ય સ્વભાવની અપેક્ષાએ શુદ્ધ છે અને કથનચિત અશુદ્ધ છે. એને શ્યાદવાદ કહેવામાં આવે છે. દ્રવ્ય સ્વભાવથી આત્માને જોતા અનાદિ અનંત શુદ્ધ છે, અનાદિથી શુદ્ધ છે. અને વર્તમાન પરિણામથી જોવામાં આવે તો અજ્ઞાની આત્મા અનાદિકાળથી પરિણામમાં અશુદ્ધતા ચાલી આવે છે. અશુદ્ધતા પરિણામમાં રહેલી છે અને શુદ્ધતા દ્રવ્ય સ્વભાવમાં રહેલું છે. જેવી રીતે પાણી છે એને માટીનો સંગ થતા પાણીની અવસ્થા મલિન થાય છે. એ મલિન અવસ્થા છે એ ફેક્ટ છે, હકીકત છે. અને એ પાણીની અવસ્થા જ્યારે મલિન થઈ ત્યારે એને માટીને નિમિત્ત કહેવામાં આવે. માટીથી પાણી મેલું થતું નથી પણ પાણીની અવસ્થા મેલું થવાનો એનો સકાળ છે ત્યારે માટીને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તને અકર્તાને નિમિત્ત કહેવાય અને કર્તાને ઉપાદાન કહેવાય. પાણી સ્વયં પોતાનો નિર્મળ સ્વભાવ પરિણામમાં છોડીને મલિન પરિણામે પાણી પરિણમે છે ત્યારે પાણીની અવસ્થા મલિન થઈ છે. કહેવાય એમ કે પાણી મેલું થયું, કહેવામાં એમ આવે કે પાણી મેલું થયું, પણ ખરેખર પાણીની અવસ્થા મલિન થઈ છે. જો પાણી ખરેખર મલિન થઈ ગયું હોય તો નિર્મળ પાણીની પ્રાપ્તિ કોઈને પણ ન થાય. ગમે તેટલી ફટકડી નાખવામાં આવે અને પાણી મેલું થઈ ગયું હોય તો પાણી મલિન જ રહેવું જોઈએ. માટે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો પાણી મેલું થયું છે પણ એના સ્વભાવની સમીપે જેને જોવામાં આવે તો પાણી સ્વચ્છ અને નિર્મળ એવું ને એવું રહ્યું છે. કોઈ પણ જગતનો પદાર્થ લઈ લ્યો, એ પદાર્થ બે પડખાવાળો છે, એક સામાન્ય ને એક વિશેષ, એક ટકતો ભાવ અને એક બદલતો ભાવ. પરિણામ પલટે છે અને દ્રવ્ય સ્વભાવે વસ્તુ ટકી રહી છે. આમ ભગવાને છ પદાર્થો જોયા, જીવ પુદ્ગલ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશને કાળ. એમાં અત્યારે આપણે જીવની ચર્ચા ચાલે છે તો જીવ નામનો જે પદાર્થ છે આત્મા છે એની વર્તમાન અવસ્થાથી જોવામાં આવે તો એની દશામાં મલિનતા રાગ દ્વેષ મોહ સુખ દુઃખના ભાવો છે ખરા, અને એમાં કર્મનું નિમિત્ત પણ છે ખરું. નિમિત્તથી રાગ થતો નથી પણ જ્યારે આત્મા પોતાના સ્વભાવને ભૂલે છે અને પર પદાર્થને પોતાનો માને છે ત્યારે એની દશામાં મોહ રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે. ત્યારે કર્મના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્તનો અર્થ અકર્તા છે. નિમિત્ત કાંઈ રાગ રૂપે આત્માને બળાત્કારે પરિણમાવતું નથી, કેમ કે એ જડ કર્મ છે, એ ચેતનના પરિણામને ઉપજાવી શકતું નથી. પણ ચેતન પોતાના સ્વભાવને ભૂલીને પરને પોતાનું માને એવી મમત્વના પરિણામ જ્યારે કરે છે સ્વતંત્રપણે, કરતા થઈને સ્વતંત્રપણે કરે છે ત્યારે કર્મના ઉદયને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. આવો નિમિત્ત નૈમિતિક સંબંધ પર્યાય અપેક્ષાએ પરિણામ અપેક્ષાએ વ્યવહાર નહીંથી જોવામાં આવે તો છે, એ પડખેથી જુઓ તો પરિણામ મલિન છે. હવે એ પરિણામ મલિન અનાદિકાળના હોવા છતાં, જેમ પાણી પર્યાય અવસ્થાએ મલિન હોવા છતાં પાણીએ પોતાનો નિર્મળ સ્વભાવ છોડ્યો નથી. પાણી એક પાણી છે, એના બે પડખા છે. હવે આ લંડનમાં એક પદાર્થ, એના બે પડખા, એક પડખામાં કાંઈ ને બીજા પડખામાં કાંઈ, બે એક સાથે રહે, પાછા બે એક સાથે રહે છે. એમ પાણીમાં મલિનતા થઈ છે, પણ પાણીએ પોતાનો નિજ નિર્મળ સ્વભાવ છોડ્યો નથી. તે કારણે એમાં ફટકડી નાખતા મલિન પરિણામનો વ્યય થાય છે, અભાવ થાય છે, અને એના સ્થાને નિર્મળ પરિણામ પ્રગટ થાય છે. એ નિર્મળ પરિણામ જે પ્રગટ થયા તે ફટકડીમાંથી નથી આવ્યા, એ નિર્મળ પરિણામની પરિણમન શક્તિ અંદર પાણીના દ્રવ્યમાં રહેલી હતી, એ શક્તિની વ્યક્તિ પ્રગટ થાય છે. એમ આ આત્મા છે, એ આત્મા અનાદિકાળથી પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે. પોતાનો જ્ઞાયક જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે, ચૈતન્ય એનું રૂપ છે. એ ચૈતન્ય સ્વભાવને ભૂલીને દેહાદીને પોતાના માને, સંયોગને પોતાના માને, રાગ જે આશ્રવ તત્વ છે એને પોતાનો માને, દયાદાન કરુણા કોમળતાના પરિણામ જ્યાં થયા ત્યાં આ પરિણામ મેં કર્યા, એ પરિણામ મારામાં થયા, એ મારા છે. એ પડખું જે વર્તમાન જે છે, મલિન પડખું એ છે ખરું, પણ એ આત્માનો સ્વભાવ થઈ શકતો નથી. જો એ આત્માનો સ્વભાવ થઈ જાય, પરિણામ જેમ અશુદ્ધ થયા એમ આત્મા સર્વથા અશુદ્ધ થઈ જાય, આત્મા કથનચિત પર્યાય અપેક્ષાએ અશુદ્ધ થયો છે, ઈ ફેક્ટ અને હકીકત છે. આમ હોવા છતાં પણ એ આત્મા સર્વથા અશુદ્ધ નથી થયો, પરિણામે અશુદ્ધ થયો છે અને દ્રવ્યે આત્મા શુદ્ધ રહ્યો છે. બધાના આત્માની વાત છે, એક ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પચ ઇન્દ્રિય, અજ્ઞાની, ગમે તેટલા આત્મા હોય, પણ આ આત્માનો સ્વભાવ જે છે શુદ્ધતા, એ શુદ્ધ એનો સ્વભાવ કદી છૂટી શકતો નથી. હવે એ અશુદ્ધતા મલિનતા જે આશ્રવ તત્વ છે, પુણ્યપાપના પરિણામ, એનું ફળ દુઃખ છે. હવે જો એ આત્મા પોતે સર્વથા દુઃખી થઈ ગયો હોય તો દુઃખ કોઈ જીવને ટળી શકે નહીં, કોઈને ધર્મ થાય નહીં, કોઈને આત્મદર્શન થઈ શકે નહીં, કોઈને આત્માનો આનંદ આવી શકે નહીં, અને કોઈનો મોક્ષ થઈ શકે નહીં. માટે કથનચિત પરિણામ અપેક્ષાએ અશુદ્ધતા હોવા છતાં દ્રવ્ય અપેક્ષાએ અનાદિ અનંત આત્મા શુદ્ધ રહેલો છે. એમ પાણી મલિન વખતે ફટકડી નાખતા મલિન પર્યાયનો પરિણામનો વ્યય થાય છે, અને નિર્મળ પર્યાય પરિણમન પ્રગટ થાય છે, એ શક્તિની વ્યક્તિ છે. એમાં આત્મા છે, એ સ્વભાવે નિર્મળાનંદ શુદ્ધ છે. જેમ સ્ફટિક મણિ સ્વભાવે શુદ્ધ છે, એમ પ્રત્યેક જગતના જીવ માત્ર એનો મૂળ સ્વભાવ, આ આશ્રવો છે તો સ્વાંગ છે. સ્વાંગ એટલે વેશ, સ્વાંગનો અર્થ વેશ. વેશ ધારણ કરે છે આત્મા પોતાના સ્વભાવને ભૂલીને, પણ એ સ્વાંગ અથવા વેશ જે ભેગ છે એને ગૌણ કરીને એના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો, એટલે અનુભવ કરવામાં આવે તો આત્મા ત્રણેકાળ શુદ્ધ રહેલો છે. જેમ ફટકડી નાખતા મલિન પાણીનો વ્યય થઈને નિર્મળ પાણીની પ્રાપ્તિ થાય છે, એમ આત્મા પરિણામમાં અશુદ્ધતા હોવા છતાં, ચારે ગતિના જીવો દુઃખી હોવા છતાં, એ દુઃખ આત્માનો સ્વભાવ નથી, એ વિભાવ છે. વિભાવ હોવાથી સ્વભાવને આશ્રય કરતા વિભાવ ટળી જાય છે. એમ આત્મા ત્રણેકાળ શુદ્ધ રહેલો છે. એ શુદ્ધ સ્વભાવનું અવલંબન લેતા પરિણામમાં જે રાગ દ્વેષમોની અશુદ્ધતા હતી એને સંવર કહેવાય, એ એ આશ્રવ કહેવાય. એ આશ્રવ મલિન ભાવનો અભાવ થાય છે અને આશ્રવની જગ્યાએ સંવર ને નિર્જરા પ્રગટ થાય છે, એવા શુદ્ધ પરિણામ પ્રગટ થાય છે. શુદ્ધનું અવલંબન લેતા શુદ્ધ પરિણામ, આત્મિક પરિણામ, સમ્યક દર્શનાન ચારિત્રના વિતરાગી પરિણામ પ્રગટ થાય છે. કેમ કે આત્મા વિતરાગી મૂર્તિ છે, આત્મા નિરાગી તત્વ છે. પરિણામમાં રાગ હોવા છતાં રાગથી રહિત શુદ્ધ આત્મા અનાદ્યંત રહેલો છે. એનું લક્ષ કરતા, એમાં લીન થતા, એનું અવલંબન લેતા પરિણામની અંદર જેમ પાણીમાં મલિનતાનો અભાવ થાય છે, એમ સંસારી જીવને પરિણામમાં મિથ્યા દર્શનાન ચારિત્રના વિકારી પરિણામ હોવા છતાં જ્યાં શુદ્ધ આત્માનું અવલંબન લેતા એ અશુદ્ધતા ટળી જાય છે અને પરિણામ પણ શુદ્ધ થાય છે. પરિણામમાં પણ એક દેશ વિતરાગ ભાવ પ્રગટ થાય છે. માટે આત્મા અનાદિ અનંત શુદ્ધ છે, પરિણામ અનાદિથી અશુદ્ધ છે. પરિણામ અનાદિ અનંત અશુદ્ધ ન હોય, પરિણામ છે એ અનાદિ અનંત અશુદ્ધ ન હોય. પરિણામ છે અનાદિથી આજ સુધી અશુદ્ધ છે, પણ આજે જ અશુદ્ધ આત્માનું અવલંબન લે તો એ અશુદ્ધતા ટળી જાય છે. કપડું મેલું થયું એ એકનું પડખું છે. કપડાની વર્તમાન વર્તી જે અવસ્થા છે એ મેલી થઈ છે, પણ કપડું મેલું નથી થયું. પણ ઉપચારથી કહેવાય એમ કે કપડું મેલું થયું છે. પણ એ જે વ્યવહાર નહીનું કથન મેલું થયું છે એને સર્વથા મલિન માની લે તો કોઈ પણ કપડું સફેદ થઈ શકે નહીં અને મેલ ટળી શકે નહીં. માટે કપડાનો એક ભાગ જે શક્તિરૂપ છે એ તો સ્વચ્છ રહેલો છે. એમાં ભગવાન આત્મા અંતરમાં આ શિષ્ય પ્રશ્ન કર્યો છે કે આ હું દુઃખી થઈ રહ્યો છું, ચાર ગતિમાં મને દુઃખ છે, આધિ વ્યાધિ અને ઉપાધિ. આધિ એટલે માનસિક, વ્યાધિ એટલે શારીરિક. આધિ વ્યાધિ ને ઉપાધિ બહારના પ્રતિકૂળ સંયોગ, એ બધા વિભાવ ભાવ એનો અભાવ કેમ થાય દુઃખનો? કે આધિ વ્યાધિ ને ઉપાધિ એનો અભાવ થવાનો આત્માનો અવલંબન લેતા એને સમાધિ થાય છે. આધિ વ્યાધિ ને ઉપાધિ તો છે, કોઈને આધિ, કોઈને વ્યાધિ, કોઈને ઉપાધિ. જગતના જીવ, અજ્ઞાની જીવ માત્ર દુઃખી છે, પછી કરોડપતિ હોય કે અબજપતિ હોય દુઃખ જ છે. અમેરિકામાં તો ગોળીઓ ખાવી પડે છે. એક મુમુક્ષુ કહેતા હતા કે સવારથી સાંજ સુધી 6 ગોળી ખાય, ટાઈમે ટાઈમ. એટલી કાળજી રાખવી પડે, ટાઈમે ટાઈમ 6 ગોળી ખાય એના બધા ભાગ પાડીને. શાંતિ લેવા માટે ઉપાધિ ઉપાધિ ઉપાધિ, આધિ વ્યાધિ ની ઉપાધિ, માનસિક, શારીરિક અને બહારના સંયોગ. આધિ એટલે માનસિક વ્યાધિ, આધિ પછી વ્યાધિ એટલે શરીરમાં પીડા થાય, શરીરમાં ગુમડા નીકળે, કોઈ અનેક પ્રકારના રોગ થાય છે, ટીબી થાય, કોઈ કેન્સર થાય, એ બધા શરીરના વ્યાધિઓ છે. અને આધિ વ્યાધિ પછી ઉપાધિ, એવી એક સરકારી નોટિસ આવે પસીનો છૂટી જાય, હાય હાય શું કરશું હવે, વકીલ પાસે જાઓ. આહા, અને કામ એવી કોઈ ઉપાધિ બહાર ની આવી પડે કે આજકાલ તો ઘણી એવી ઉપાધિ આવે છે. આહા, દીકરી ભાગી જાય, દીકરો બીજાને ત્યાં પૈણીને વયો જાય, એમ અનેક પ્રકારના. આહા હા હા, અત્યારે તો કાવો કેર થઈ રહ્યો છે બધી કઈ. વ્યવહારિક સુખ પણ નથી, આત્મિક સુખ તો દૂર રહો, પણ વ્યવહારિક સંસારિક સુખ કલ્પનાનું એ પણ નથી. આધિ વ્યાધિ ને ઓલી ઉપાધિ, બહારના સંયોગ પલટી જાય, પુન ઓછા થાય તો પૈસો ચાલ્યો જાય, કાં શરીરની અંદર રોગ થાય તો વ્યાધિ, એમ અનેક પ્રકારના સંસારી જીવ અજ્ઞાનથી દુઃખી થઈ રહ્યા છે. એવા સંસારી જીવોમાં પણ છૂટવાના કામી હોય કે પ્રભુ હું બહુ દુઃખી છું, મને આ દુઃખથી છૂટવાનો કોઈ માર્ગ बताओ जे मार्ग स्वाधीन हो, जे मार्ग गुरु आशीर्वाद आपे अने सुख थाय ए खोटी भ्रमणा छे। कोई कोई ने आशीर्वाद आपी सकतो नथी ने कोई कोई ने श्राप पण आपी सकतो नथी। एक आपे आशीर्वाद बीजो आपे श्राप, तगो फोर थई जाय, शू आमा केम करूं। माटे कोई आशीर्वाद आपतो नथी, कोई श्रापे आपतो नथी, कोई देव देवला पैसो आपतो नथी, कोई पुत्र आपता नथी, बधी भ्रमणाओ छे। हा हा हा, अरे जैन दर्शन में जन्मा पछी तीर्थंकर देवादिदेव परमात्मा शिवाय आपणो मस्तक बीजे नमी शके नहीं। देव गुरु ने शास्त्र बस आया किए छे, ए तो सामान्य, अटलू तो विवेक होवो जोईए, आ तो एना करता ऊंची एक तात्विक बात छे, बोली तो साधारण बात छे, ए तो भारत में कहेवानी जरूर न पड़े। अहिया कहे छे करे मने आ चार गति नो दुख अज्ञान थी दुखी थई रह्यो छूं, ए दुख ज थवुं ए मारो स्वभाव हशे? ना 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 ना, अंदर अव्यक्त पणे ए दुख नो निषेध करे छे। एक इंद्री, बे इंद्री, त्रण इंद्री दुख आवे छे त्यारे दुख मारे न जोईए एवो एनो निषेध वर्ते छे। एनो अर्थ एम छे के अव्यक्त पणे पण आत्मा सुखी थवाने अने रहेवानो चाह छे अने इच्छा। एटले शिष्य प्रश्न कर्यो, प्रभु हूं दुखी छू, जगतना जीवो मने सुखी किए छे पण मने रात्रे ऊंघ आवती नथी, माटे दुखना नाशनो उपाय मने बताओ। के सांभळ, दुख वर्तमान मां छे नथी एम नथी, पण ए दुख आत्मानो स्वभाव नथी, दुख ए विभाव भाव छे। विभाव भाव होवाथी स्वभावनो अवलंबन लेता विभाव टळी जाए छे अने स्वभाव शक्ति रूप जे सुख छे ए शक्तिनी व्यक्त अवस्था आत्मिक सुख प्रगट थाय छे। आत्मिक सुख हो आ संयोगनो सुख नहीं, ए तो कल्पना छे। तो कहे छे के हूं शुद्ध छूं, पछी आगळ हूं ममता रहित छूं। परिणाम मां ममता छे, ए ममता ना ममतानु दुख छे। आ देह मारो, कुटुंब मारो, स्त्री पुत्र मारा, माता पिता मारा, भाई भगिनी भारिया मारू 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 नहीं मरे छे, मारू मारू कहता ही मरे छे। ममता नु दुख थाय छे, ममता मां छाटो सुख नथी। एवो जीव वर्तमान मां परिणाम मां ममता छे एनु दुख छे, ए दुखना नाशनो उपाय बतावे छे। आचार्य भगवान फरमावे छे के तारा एक पड़खा मां ममता छे पण तारू बीजू पड़खू ते जोयुं नथी, जोयुं तो नथी अनुभव्युं तो नथी पण खरेखर ते सांभळ्युं पण नथी। भले तीर्थंकरनी सभामां अनंतवार गयो पण रुचिपूर्वक बीजा पड़खानी वात शोधात्मानी वात जगतना जीवोए सांभळी नथी। समयसारमां शरूआतमां आचार्य भगवान फरमावे छे के काम भोग बंधननी कथा जगतना जीवोए सांभळी छे, जो चौथी कथा छे। परिचित अनुभूत सर्वने काम भोग बंधन नी कथा परथी जुदा एक तत्वनी उपलब्धि केवल सुलभना। जगतना प्राणियोए आ काम भोग ने बंध एनी कथा एटले नो भाव ए सांभळ्यु पण छे ने अनंतवार अनुभवी मान लीधुं, पण एनाथी भिन्न भगवान आत्मा शुद्ध ने निर्ममत्व छे एनी वात जगतना जीवोए सांभळी नथी। एवा शुद्धात्मानो अंतर सन्मुख थईने एकाग्र थईने धर्म ध्यान द्वारा आत्माने अनुभवमां लीधो नथी अने परिणाममां अर्थ ध्यान रुद्र ध्यान 24 कलाक थયા કરે છે। એ દુઃખથી મુકાવવાનો ઉપાય હું તને બતાવું છું, મારા ગુરુએ મને ઉપાય બતાવ્યો અને મેં એ વાત નો પ્રયોગ કરીને મારું દુઃખ મેટાયું છે એ દુઃખના નાશનો ઉપાય મારા અનુભવપૂર્વક તને બતાવું છું. અફર ઉપાય છે કે હું મમતાનો અભાવ કરવો હોય તો એક પડખામાં મમતા અને બીજા પડખામાં મમત્વ રહિત નિર્મમત્વ ભાવ. હવે આ જૈન દર્શનનો શ્યાદવાદ ગજબનો છે. કથનચિત શુદ્ધ અને કથનચિત અશુદ્ધ, એ કથનચિતની વાત વહી ગઈ અને અશુદ્ધ પડખાને ચોટી ગયો કે સંસારી જીવ બધા દુઃખી જ છે, હું તો દુઃખી થઈ ગયો. અરે એક પડખામાં દુઃખ છે ને બીજા પડખામાં સુખ ભરેલું છે. પણ આખી શ્યાદવાદની વાત દ્રવ્ય અને પર્યાય બેને એકને મુખ્ય અને એકને ગૌણ કરીને જે જિનેન્દ્ર ભગવાનની વાણી દ્વિનય આશ્રિત, નિશ્ચય નહીં આશ્રિત અને વ્યવહાર નહીં આશ્રિત, એ નિશ્ચય નહીં શું ને વ્યવહાર નહીં શું. નિશ્ચય નહીં એટલે આત્માનો જે ઓરિજિનલ સ્વભાવ હોય એને પ્રસિદ્ધ કરે તેનું નામ નિશ્ચય નહીં. અને વર્તમાન પડખામાં રાગ દ્વેષ મમત્વના જે ભાવ થાય એને જણાવે, એને જણાવે કે આ પરિણામમાં મમત્વ છે, એનું નામ વ્યવહાર નહીં. અને એ પરિણામને ગૌણ કરીને ત્રિકાળ સામાન્ય સ્વભાવથી જોવામાં આવે તો આત્મા એક શુદ્ધ અને ત્રણેય કાળ નિર્મમત્વ છે. એવા નિર્મમત્વ સ્વભાવનું અંતર્મુખ થઈને અવલંબન લેતા ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર અટકી જાય છે, એક અપૂર્વ અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય છે અને શુદ્ધ આત્માનો અનુભવ થાય છે. અનુભવ થતા વેત જ પરિણામમાં મમત્વ ભાવનો અભાવ થાય છે અને વિતરાગ ભાવ નિર્મમત્વ ભાવ પ્રગટ થાય છે, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. આ વાત જગતના જીવોએ એક આત્માના બે પડખા છે, એક વર્તમાન પડખું મલિન થયેલું છે અને બીજું એક પડખું નિર્મળ રહી ગયું છે, એ નિર્મળની શ્રદ્ધા કરતો નથી અને પરિણામ દેખીને હું અશુદ્ધ થઈ ગયો, હું રાગી, હું દ્વેષી, હું પુણ્યવાળો, હું પાપવાળો, હું મનુષ્ય, હું સ્ત્રી ને હું પુરુષ. અરે ભાઈ, આત્મા સ્ત્રી નથી ને પુરુષે નથી, આત્માને દેહ જ નથી. આત્મા દેહાતીત, કર્માતીત, રાગાતીત, શુદ્ધ ચિદાનંદ આત્મા અંદરમાં. બીજા પડખાને જો એકવાર તો જો, તને દેખાશે. સર્વજ્ઞ ભગવાન કહે છે, સંતો અનુભવી કહે છે કે તું આ પરિણામનો પ્રેમ છોડી દે, રાગમાં રત થઈ ગયો છે, પુંજનો કામી થયો છો અને પુંજના ફળ તને મીઠા લાગે છે, છોડી દેનો પ્રેમ, એ તારી ચીજ નથી. ચિદાનંદ આત્મા અંદર બિરાજમાન છે, એક વખત નિહાળ નિહાળ એને તું નિહાળ થઈ જાશ. તને પરિણામમાં જે મમતા છે અને મમતાનું જે દુઃખ છે એના નાશનો ઉપાય બતાવું છે. આત્મા નિર્મમત્વ છે, મમત્વના પરિણામથી રહિત ત્રણેક નિર્મમ આત્માનો સ્વભાવ છે. એવા આત્માનું અવલંબન લેતા મમત્વ અને મમત્વજન્ય દુઃખ એનો નાશ થઈ જાય છે. અને જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. વર્તમાનમાં ક્ષોભસમ જ્ઞાન અને ક્ષોભસમ દર્શન ઉપયોગ, જાણવું અને દેખવું એવી વર્તમાનમાં અલ્પજ્ઞ અવસ્થા છે. જેમ રાગદ્વેષની અવસ્થા છે એમ જ્ઞાનનો અલ્પ ઉઘાડ છે, એને શાસ્ત્રીય ભાષાએ ક્ષોભસમ જ્ઞાન કહેવામાં આવે છે. અલ્પ ઉઘાડ, થોડો ઉઘાડ, જેમાં જાણવાની ક્રિયા થાય છે અને દર્શન ઉપયોગમાં દેખવાની ક્રિયા થાય છે, એમ થોડો ઉઘાડ જ્ઞાન અને દર્શનનો વર્તમાનમાં અપૂર્ણ જ્ઞાન અને અપૂર્ણ દર્શન ઉપયોગ છે. પણ એ હોવા છતાં પરિણામથી જોવામાં આવે તો દર્શન અને જ્ઞાન અપૂર્ણ છે, પણ એના ગુણ સ્વભાવથી જોવામાં આવે તો આત્મા પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ આનંદથી ભરેલો છે. પૂર્ણ જ્ઞાન અને પૂર્ણ દર્શન આત્મામાં બે ગુણ છે, જ્ઞાન ગુણ અને દર્શન નામનો આત્મામાં ગુણ છે. એ ગુણો પરિપૂર્ણ છે અને એવા અનંત ગુણનો પિંડ તેને આત્મદ્રવ્ય કહેવામાં આવે. આત્મા વસ્તુ છે, એમાં અનંત ગુણો વસેલા છે, જ્ઞાન, આનંદ, દર્શન, ચારિત્ર, સુખ, પ્રભુત્વ, વિભુત્વ, એવી એવી અનંત શક્તિથી બિરાજમાન આત્મા છે. વિશ્વાસ ક્યાંથી આવે? પણ દેખતો નથી, દેખાતો નથી એમ નહીં, દેખતો નથી, દેખે તો દેખાય, દેખવાનો એને હજી હું દેખું દેખાય મને શકે એ પણ વિશ્વાસ આવતો નથી. આ દેખવાનો પ્રયોગ ક્યાંથી કરે? વાત સાંભળવા મળતી નથી એટલે એમાંય લંડન ભારતમાં આ વાત સાંભળવા નથી મળતી, વિરલ છે. ભારતમાં પણ ક્યાંક ક્યાંક શુદ્ધ આત્માનો ઉપદેશ બહુ વિરલ થઈ પડ્યો. આ ભગવાન મહાવીરના વિરહ થયા, ગણધરો રહ્યા નહીં અને આજ્ઞાની નો માર્ગ બહુ વધો, પંચમ કાળ કઠણ, આ શુદ્ધ આત્માનો ઉપદેશ ચાલ્યો ગયો. આ ક્રિયા કરો તો ધર્મ થાય, થઈ રહ્યું. આત્માને શું આત્મા અને શું આત્માનું જાણવું અને શું અનુભવ, શું લક્ષ ને શું લીનતા, એ વાત ગઈ. આ શ્રીમદના વખતમાં પણ મોક્ષ માર્ગ બહુ લોપ, આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ તેઓ શ્રી ફરમાવી ગયા છે. આ એ સ્થિતિ છે ને, હજી તો જેમ જેમ કાળ જશે તેમ તેમ કઠિન કાળ આવવાનો છે. દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ છું. જો બીજા પડખા ઉપર નજર કર, આ વર્તમાનમાં દર્શન અને જ્ઞાન, દર્શન એટલે દેખવું સામાન્ય અવલોકન અને જ્ઞાન એટલે વિશેષ અવલોકન જાણવું, એવા દર્શન અને જ્ઞાન દેખવું ને જાણવું એવી વર્તમાન અવસ્થા જાણવા દેખવાની ક્રિયા તારી પાસે પ્રગટ છે. એ અપૂર્ણ છે, પરિણામ અપૂર્ણ છે, પણ ભગવાન દ્રવ્ય સ્વભાવ આત્મા દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ છે. શક્તિ ને આવરણ ન હોય અને સ્વભાવ અપૂર્ણ ન હોય, વિભાવમાં અપૂર્ણતા હોય, વિશેષ ભાવમાં અપૂર્ણતા હોય, પણ સ્વભાવ અપૂર્ણ ન હોય, આ મૂળ ચીજ છે, આ મૂળ વસ્તુ છે. સમજાય એવું છે, ન સમજાય એવું દાખલા આપ્યા પાણીના દાખલાથી સમજાય એવું છે. એક ભુલેશ્વરમાં બહુ ભીડ હોય મુંબઈમાં, ત્યાં એક ભાઈ ટેબલ ઉપર ઉભી અને રાતું કપડું લઈ અને આ કપડું કેવું છે બોલો, તો આમ પહેલા જાય માણસો ઘણા કે હવે કપડું રાતું છે એમાં પૂછવાનું શું હોય, શું પૂછી રહ્યો છો, કોઈ ગાંડો લાગે છે. એ તો બોલે જ કે કપડું કેવું છે ભાઈઓ, આ કપડું કેવું છે, બધા કહેતા કે રાતું છે રાતું છે રાતું છે રાતું છે રાતું. એમાં એક કોઈ વિચક્ષણ ભાઈ નીકળો કે આ માણસ ગાંડો તો લાગતો નથી. જરા લાઈટ આવી માતા, આ માણસ જે બોલે છે કે આ કપડું કેવું છે, એનો ચહેરો જોતા એ માણસ પાગલ નથી, માણસ ડાયો છે. પછી એની પાસે જઈને પૂછ્યું, ભાઈ તમે શું પૂછવા માંગો છો? કે હું એટલું જ પૂછું છું કે આ કપડું છે એ કેવું છે, એટલું પૂછું છું. તો કે કપડું તો સફેદ છે અને રાતું તો એ રંગનો ધર્મ છે. એક માણસે કહ્યું, બધાય ગાંડા નાપાસ થઈ ગયા કે કપડું કોઈ દી એનો સફેદ સ્વભાવ છોડે નહીં અને સફેદ રૂનું બનેલું રાતું કોઈ દી થાય નહીં. ત્યારે આ રાતું કપડું કહેવામાં આવે છે તો એને ભેદ જ્ઞાનથી જો કે રાતાપણાનો ધર્મ કપડાનો નથી પણ રંગનો છે, રંગ રાતો છે ને કપડું સફેદ છે. ક્યારે? કે આખું જગત રાતું કપડું કે ત્યારે. આ દાખલો તો હાવ સીધો છે, આ દાખલો તો સમજાય એમ છે બહેનો ભાઈઓ બધાને. પણ જગતના જીવોને વસ્તુના સ્વભાવથી જોવાની ટેવ નથી, એના સંયોગથી જુએ છે, સંયોગથી જુએ છે. એટલે વસ્તુનો જે મૂળ સ્વભાવ છે એ તિરભૂત થઈ જાય છે, ઢંકાઈ જાય છે, આચ્છાદિત થાય છે, દ્રષ્ટિમાં આવતો નથી. તેથી આચાર્ય ભગવાન કહે છે, ત્યારે બધા આત્મા જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છે. પણ શું ક્ષાયિક દર્શન ને ક્ષાયિક એવું જ્ઞાન થઈ ગયું? આ પર્યાયની વાત નથી, પર્યાયમાં તારી પર્યાયમાં તો અલ્પજ્ઞપણું છે, અમને ખબર છે. અમે અત્યારે પર્યાયમાં કેવળ જ્ઞાન પરિપૂર્ણ થઈ ગયું અને કેવળ દર્શન ઉપયોગ થઈ ગયો એમ અમે કહેતા નથી. તારા પરિણામમાં તો અલ્પજ્ઞપણું છે અમે જાણીએ છીએ, પણ એ અલ્પજ્ઞ દશાનો અભાવ કરવો હોય અને કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉપયોગ પ્રગટ કરવો હોય તો હું પરિપૂર્ણ જ્ઞાન દર્શનથી છું એવા સ્વભાવનું શ્રદ્ધા જ્ઞાન કરી એમાં લીન થા, તો અલ્પકાળમાં પરિપૂર્ણ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉપયોગની પ્રાપ્તિ થશે. તેમાં જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છે તે સ્વભાવમાં, આવા મારા સ્વભાવમાં તેમાં લીન થતો હું આ ક્રોધાદી સર્વ આશ્રવોને ક્ષય પમાડું છું. આ આશ્રવો અને આશ્રવો જન્ય આકુળતા દુઃખ, આશ્રવો એટલે પુણ્યાશ્રવ અને પાપ આશ્રવ, પાપના પરિણામ પણ દુઃખરૂપ અને પુણ્યના પરિણામ પણ દુઃખરૂપ, એમાં કોઈ જીવ ભેદ પાડે કે પાપના પરિણામ દુઃખરૂપ અને પુણ્યના પરિણામ સુખરૂપ તો એ અનંત સંસારમાં રખડે છે જીવ. એમાં ભેદ કે તફાવત કાંઈ નથી, બે સમાનપણે બંધનું કારણ છે, સમાનપણે દુઃખનું કારણ છે અને પરંપરા પણ દુઃખના નિમિત્તો પ્રગટ થાય એવું છે. આકરું લાગે પણ અમૃત જેવું છે. આ કોઈ પક્ષની વાત, વાળાની વાત નથી, આ તો વસ્તુના સ્વભાવની વાત છે. વસ્તુનો સ્વભાવ એને ધર્મ કહેવામાં આવે. માટે આમાં આવા સ્વભાવમાં લીન થતો હું આ આશ્રવો પુણ્યપાપના આશ્રવો જે દુઃખદાયક ભાવો છે એનો હું નાશ કરું છું એમ પ્રથમ નિર્ણય કરે છે અને પછી એ પ્રયોગ કરે છે. એની ટીકા, ટીકા એટલે વિસ્તાર. હું આ આત્મા, આ જો અહીંયા નજર આવે છે હો, આત્મા નહીં, કેમ કે દુઃખ મને થાય છે, દુઃખનો અભાવ મારે કરવો છે કે દુઃખ અહીંયા રાખવું ભલે રહ્યું અને બીજા દુઃખી થતા હોય ને એની દયા કરો, એ દુઃખ એનું કેમ ટળે, અહીંયા ભલે દુઃખી થાય એમ ન હોય. પહેલા પોતાનું દુઃખ ટાળવું જોઈએ. સાધક થાય પોતાનું દુઃખ ટાળ્યા પછી બીજાના દુઃખને ટાળવાનો ઉપદેશ આપે છે. પહેલા પોતે સાધક થઈને બીજાનો ઉપદેશ આપે છે. એમ અહીંયા કહે છે કે હું આ આત્મા પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્ માત્ર જ્યોતિ, હું પરોક્ષ રહું એવો મારો સ્વભાવ નથી, પ્રત્યક્ષ થવાનો મારો સ્વભાવ છે. હું અખંડ છું. આ ખંડ જ્ઞાન તે હું નહીં, ઇન્દ્રિય જ્ઞાન તે હું, શાસ્ત્રનું જ્ઞાન તે હું નહીં, અખંડ અનાદિ અનંત અખંડ જ્ઞાન તે હું, સામાન્ય સ્વભાવ. અનંત ચિન્ માત્ર, ચિન્હ માત્ર એટલે જ્ઞાન માત્ર, એમાં અનંત એટલે બેહદ સામર્થ્ય મારો આત્મા ભરેલો છે. વર્તમાનમાં હો સંસારી જીવ આ રીતે એને ગુરુએ ઉપદેશ આપે છે ને આ રીતે પોતે પ્રથમ નિર્ણય કરે છે. પહેલા પડખાને ગૌણ કરીને, વર્તમાન પરિણામના પડખાને ગૌણ કરીને, દ્રવ્ય સામાન્ય ઉપર નજર કરીને કહે છે કે હું અખંડ ચિન્હ માત્ર જ્યોતિ અનાદિ અનંત, હું અનાદિ અનંત છું. પરિણામ અનાદિ શાંત છે, કોઈ પરિણામ સાદી અનંત છે અને પ્રત્યેક પરિણામ પરિણામની અપેક્ષા એ સાદી શાંત છે. પણ ભગવાન આત્મા દ્રવ્ય સ્વભાવ જીવ તત્વ, જીવ તત્વ અનાદિ અનંત છે. પુણ્ય પાપના તત્વો અનાદિ શાંત છે, સંવર નિદ્રા સાદી શાંત છે, મોક્ષની પર્યાય પ્રગટ થાય એ સાદી અનંત છે અને જીવ તત્વ અનાદિ અનંત છે. આ બધી નવ તત્વમાં, આખો સાર નવ તત્વમાં, બાર અંગનો સાર છે. પણ નવ તત્વના નામ ના આવડે, નવ તત્વના ભાવ શું એ ખબર નહીં, એના ફળ શું એ ખબર નહીં, કોને દ્રવ્ય કેવી ને કોને પર્યાય કેવી. આ દ્રવ્ય એટલે પૈસો, એ દ્રવ્ય. એક વખત ગુરુદેવને એમ કહ્યું હતું, ભાઈ આ તમે દ્રવ્ય દ્રવ્યની વાત કરો છો તો અહીંયા બધા પૈસા વાળા જ આવતા લાગે છે. અરે ભાઈ આ દ્રવ્ય એટલે પૈસો નહીં, દ્રવ્ય એટલે આત્માનો નિજ મૂળ અનાદિ અનંત સ્વભાવ. અનાદિ અનંત આત્મા, બધાના આત્મા અનાદિ અનંત છે. કોઈ સંયોગથી જેની ઉત્પત્તિ થઈ નથી અને કોઈ વિયોગથી જેનો નાશ ન થાય એવા આત્મ પદાર્થને જીવ તત્વ સામાન્યને અનાદિ અનંત કહેવામાં આવે છે. નિત્ય ઉદયરૂપ સૂર્ય તો ઉગે ના હાથમે, પરિણામ પ્રગટ થાય ને નાશ થાય, પરિણામ પ્રગટ થઈને પાછો નાશ થઈ જાય. ક્રોધ આવ્યો ને ક્રોધિયો, ક્ષમા આવે ને પાછો ક્ષમાનો પર્યાય જાય ને ક્રોધ આવી જાય, અશુભ ભાવ આવે ને અશુભ ભાવનો વ્યય થઈ જાય, શુભ આવે અને શુભનો પાછો વ્યય થઈ જાય. પરિણામ છે એ અનિત્ય છે અને ભગવાન આત્મા નિત્ય ઉદયરૂપ છે, નિત્ય પ્રગટરૂપ છે છે ને છે. એ કોઈ દી આત્મા જન્મતો નથી ને આત્મા મરતો નથી. જે જન્મે છે ને મરે છે તે આત્મા નથી, જે જન્મે છે અને મરે છે એ આત્મા નથી. દેહ જન્મે ને દેહનો વિયોગ થાય ને ભગવાન કેટલાક જીવો અજ્ઞાની પ્રાણી વ્યવહાર નહીં એને મરણ કહેવામાં આવે છે. બાકી ખરેખર તો પરિણામ જન્મે છે ને પરિણામ વ્યય થાય છે અને ભગવાન આત્મા અનાદિ અનંત નિત્ય ઉદય રૂપ રહેલો છે. આ પરિણામ હજી દેહને જોયા કરે, દેહની અંદર રાગ થાય એને જોવે નહીં, રાગનું જ્ઞાન થાય એને જોવે નહીં, અને જ્ઞાયક શું છે અંદરમાં, જ્ઞાયક આત્મા દ્રવ્ય એ જીવ તત્વ સુધી જીવ પહોંચે નહીં. કાં અજીવમાં અટકે કાં આશ્રવમાં અટકી જાય, પણ અજીવથી ભિન્ન અને આશ્રવોથી ભિન્ન અંદર અમારા જીવ તત્વ રહેલું છે. આ નવ તત્વ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે, કોઈના ઘરની વાત નથી. નવ તત્વ સર્વ સામાન્ય માન્ય છે બધાને, નવ તત્વ બધાને, એના આઠ તત્વ નથી અને એના દસ તત્વ નથી. આ જીવ તત્વની વાત ચાલે છે. જીવને જાણ્યો નહીં કે હું અનાદિ અનંત નિત્ય ઉદયરૂપ નિત્ય પ્રગટ રૂપ છું. પ્રગટ થવું એ મારો સ્વભાવ નથી, પ્રગટ થાય છે તે હું નહીં. પરિણામ જે પ્રગટ થાય છે તે હું નહીં. મલિન પરિણામ પ્રગટ થાય એને આશ્રવબંધ કહેવાય, નિર્મળ પરિણામ પ્રગટ થાય અને વ્યય થાય એ સંવર્ણિજરા, અને મોક્ષના પરિણામ પ્રગટ થાય અને એવા ને એવા પરિણામ રહે. પણ હું તો નિત્ય ઉદય રૂપ નિત્ય પ્રગટ રૂપ છું. આ હું મારો ઉપજવું ને મારું મરવું એ મારો સ્વભાવ નથી. વિજ્ઞાન ગન સ્વભાવ ભાવપણાને લીધે મારો આત્મા જો આત્માની ભાવના ચાલે છે, દુઃખના નાશનો ઉપાય બતાવે છે, આ જરાક શ્રદ્ધામાં વાત આવશે ને તો એ કામ થાય એવું છે. કે વિજ્ઞાન ગન સ્વભાવ ભાવપણાને લીધે પ્રત્યેક આત્માઓ, પ્રત્યેક આત્માની વાત છે, એ આત્માનો મૂળ સ્વભાવ પરિણામને ન જુઓ, દેહાદી સંયોગને ન જુઓ, પરિણામથી ભિન્ન અંદરમાં ભીતરમાં અંદર અંતઃ તત્વ આત્મા બિરાજમાન છે, જેનો સ્વભાવ વિજ્ઞાન ઘન વિશેષે જ્ઞાનથી નિબળ પદાર્થ રહેલો છે, તેમાં રાગનો પ્રવેશ થઈ શકતો નથી. એવો વિજ્ઞાન ઘન સ્વભાવ પણ લીધે એક છું. પેલો બોલ થયો આત્માના ચાર વિશેષણ કે છે, એક છું, શુદ્ધ છું, નિર્મમત્વ છું અને જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. એમાં હું એક છું એ બોલ ચાલ્યો. હવે બીજો બોલ આવે છે, આ આ દુઃખના નાશનો ઉપાય શુદ્ધ આત્માનો સ્વભાવ જેવો છે એને શ્રદ્ધા જ્ઞાનમાં લઈ અને એમાં ટકવું, એનું નામ ચારિત્ર, એની રમણતા એની લીનતા એમાં સ્થિરતા, એનું નામ ચારિત્ર છું. હવે એના કરતા સૂક્ષ્મ બોલ બીજો આવે છે કે આત્મા ત્રણેય કાળ જ્ઞાયક હોવાથી અકર્તા છે. એ આત્મા પર પદાર્થને, જડ કર્મને, બીજા ચેતનને, બીજાને સુખી દુઃખી કરે કે આઘા પાછા કામ કરે કે હાથ પગ હલાવે એ આત્માનો સ્વભાવ નથી. એ વાત જરા એના કરતા થોડી સૂક્ષ્મ હમણાં આવશે. સર્વ કર્તા કર્મ કર્ણ સંપ્રદાન અપાદાન અને અધિકરણ સ્વરૂપ સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ તે અનુભૂતિ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. આ શુદ્ધનો બોલ કયો? શબ્દો જ નવા. કરતા શું, કર્મ શું, કર્ણ શું, સંપ્રદાન અપાદાન અધિકરણ શું? આ કે આત્માના એક સ્વભાવો છે. જેમ આત્માના ત્રિકાળ સ્વભાવમાં એવા ગુણો છે, એવા પરિણામમાં એક ધર્મો છે. કરતા કર્માદિના ક્રિયાના કારકો છે. કાર્યની ઉત્પત્તિ થાય એનું જે કારણ હોય તેને કારક કહેવામાં આવે છે. કાર્યની નિષ્પત્તિ ઉત્પત્તિ એનું જે કારણ એને ભગવાન કારક કહે છે. એ કારકના છ ભેદ પ્રકાર છે. કે જે આ ભગવાન આત્મા જ્ઞાયક છે, એ આત્મા જગતના પદાર્થોના પરિણામને કરે એ આત્માનો સ્વભાવ નથી. જગતના પદાર્થો પરિણમે એને માત્ર આત્માને જાણતા જાણે એવો સ્વભાવ છે, પણ કરે એવો સ્વભાવ નથી. કોઈને સુખી દુઃખી કરી શકે ત્રણ કાળમાં એ વાત નથી. એની કલ્પના છે, એ કલ્પનાથી દુઃખી થાય છે અને કર્મનો બંધ થાય છે. પણ કોઈ કોઈને સુખી દુઃખી કરી શકતું નથી. સૌ પોતપોતાના ભાવથી દુઃખી થાય છે તો અજ્ઞાનથી દુઃખી થાય છે જીવો, અને સુખી થાય છે તો એના જ્ઞાનથી સુખી થાય છે. દુઃખી થાય છે તો એના રાગ દ્વેષ મોહના પરિણામથી દુઃખી થાય છે, અને સુખી થાય છે તો વિતરાગ ભાવથી સુખી થાય છે. પણ કોઈ કોઈને સુખ દુઃખ આપી શકતું નથી. માટે આત્મા જગતના પદાર્થનો કરતા નથી, માટે શુદ્ધ છે. આત્મા આઠ પ્રકારના કર્મ એનો કરતા નથી, માટે શુદ્ધ છે. ત્યારે કર્મ તો થાય છે, કર્મ તો કરતો નથી આત્મા, તો કોણ કરે કર્મને? કે જળ કર્મ જ્ઞાનાવરણ દર્શનાવરણ વેદની મોહની આયુ નામ ગોત્રને અંતરાય એની 148 પ્રકૃતિ છે કર્મની. જળ એ બંધાય છે, પણ એનો કરનારો આત્મા નથી. ત્યારે એને કોણ કરે છે? કે એનામાં સટકાર કરાયેલા છે. કરતા કર્મ આદિના સટકારક એના પરિણામની ઉત્પત્તિ એના દ્રવ્ય સ્વભાવથી થાય છે. આત્મા એ કર્મને બાંધતોય નથી ને છોડતોય નથી. કર્મ બંધાય છે એમ જાણે છે, કર્મને બાંધતો નથી. કર્મ બંધાય છે, રાગાદીનો સદભાવ અહીંયા હોય તો અહીંયા કર્મ બંધાય છે. રાગને કારણે નહીં, એના કારણે અને એના કાળે કર્મનો બંધ થાય છે. ત્યારે અજ્ઞાનીના રાગને નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. કરતા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ ઉભો થાય છે. એ પણ અજ્ઞાન છે ત્યાં સુધી. ઘીણી વાત છે. લંડનમાં આવી વાત, પણ ભાઈ સ્થૂળ વાત તો સ્થૂળ તો નહીં, પણ વિપરીત વાત કહેનારા તો લંડનમાં ઘણા આવશે. પણ જૈન દર્શનનું ભગવાને કહેલું જે જીવ તત્વનો સ્વભાવ એનું હાર્દ શું છે એ સંભળાવનારા કોઈ વિરલા જ હોય છે. એ તો ગુરુદેવને પ્રતાપે આ વાત બહાર આવી ગઈ છે, એની પાસેથી સાંભળેલું છે અને કહેલું છે. એના માલની ડિલિવરી આપવા હું આવ્યો છું. માલ તો એનો છે, માલ તો એનો છે બધો. કે છે કે ભાઈ તું સાંભળ, તને કરતા બુદ્ધિનું અહંકાર ઝેર બહુ ચડી ગયું છે. હું કુટુંબનું કરું, હું સમાજનું કરું, હું દેશનું કરું, બહુ ઝેર ચડી ગયું છે ભાઈ, તું કરતા નથી. કેમ કે હે અજ્ઞાનીને, જ્ઞાનીને નહીં, નહીં એ તો જ્ઞાતા છે. ભાઈ તું તો જ્ઞાતા છો ને, તું કરતા નથી. અરે તારા સ્વભાવને સંભાળને, તારા સ્વભાવને છોડીને તને કરતાપણાનું અભિમાન કેમ ચડી ગયું છે? એ તો અનંત દુઃખનું કારણ છે ભાઈ, તને કોઈ નહીં છોડાવે. હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાનતાણે, સૃષ્ટિ મંડાણ એની પેરે, કોઈ યોગી યોગેશ્વરા જાણે. એ તો અન્યમતિમાં એક નરસિંહ મહેતા થઈ ગયા છે, એણે કા પદ કર્યું છે. એ તો જો કે એની તો ઈશ્વર કરતાની માન્યતા છે, પણ આપણે તો એમાંથી ન્યાય થોડો ખેંચવો છે. કે ગાડા નીચે કૂતરું ચાલતું હોય અને જરાક એનું માથું અડે ત્યાં જાણે ગાડું હું ચલાવું છું, પણ જરાક એ રોકાઈ જાય કૂતરું અને ગાડું તો ચાલ્યું જાય અને એ કૂતરાને ભાન થાય, અરે મારા વિના આ ગાડું ચાલે છે, તો હું ગાડાને ચલાવું છું એ વાત મિથ્યા ભ્રમણા મારી હતી, કૂતરું સમજી જાય. એમ બે ઘડી તું આત્માના સ્વરૂપને તો જો કે હું પરનો કરતા છું કે હું તો જ્ઞાતા છું. જ્ઞાતા મારો સ્વભાવ છે કે કરવું મારો સ્વભાવ છે? સ્વયંમેવ જગતના પદાર્થો પરણવી રહ્યા છે એને આત્મા પરણમાવી શકતો નથી, અને જો પદાર્થો અપરિણામી હોય કુટસ્થ હોય તો પણ આત્મા એને પરણમાવી શકતો અને સ્વયં પરણમે છે, એને બીજાની કોઈ અપેક્ષા આવતી. એમ જાણીને એ જ્ઞાયક સ્વભાવની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરે છે ત્યારે કર્તા બુદ્ધિનો અહંકાર મિથ્યા તો છૂટી જાય છે અને આત્માને સમ્યક દર્શન થાય છે. માટે આત્મા જગતના પદાર્થનો કરતા નથી, આ દેહની ક્રિયા થાય એનો કરતા નથી, એની ઈચ્છાથી દેહ હાલતો નથી, એની ઈચ્છાથી દેહ રોકાતો નથી. એ દેહનો કરતા નથી, આઠ કર્મનો કરતા નથી. હવે અંદરમાં આ શુભ અને અશુભ ભાવની લાગણી ઉત્પન્ન થાય છે એનો પણ આત્મા સ્વભાવ દ્રષ્ટિએ કરતા નથી, અજ્ઞાનથી કરતા છે. અજ્ઞાનથી એટલે એ થતા રાગ એનો સ્વામી બની અને હું એનો કરતા છું, એ અજ્ઞાન છે. પણ ખરેખર સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં જો આત્મા રાગનો કરતા હોય એનો સ્વભાવ હોય તો નિત્ય કરતાપણાનો દોષ આવે, કોઈ કાળે છૂટે નહીં. મિથ્યાત્વના પરિણામ જે થાય છે એનો આત્મા સ્વભાવ દ્રષ્ટિએ કરતા હોય તો મિથ્યાત્વના પરિણામ થયા જ કરે, તો મિથ્યાત્વના પરિણામનો અભાવ થઈને સમ્યક દર્શન થઈ શકે નહીં. માટે સ્વભાવ દ્રષ્ટિએ જોવામાં આવે તો મિથ્યાત્વ વ્રત કષાયની યોગ ચાર પ્રકારના આશ્રવો જે પર્યાય દ્રષ્ટિથી વ્યવહારને કરતા કહેવામાં આવે છે એને સ્વભાવ દ્રષ્ટિથી જોતા પરિણામ થાય છે એનો જાણનાર છે, પણ પરિણામનો આત્મા કરતા કેમ? કે પ્રત્યેક પરિણામમાં ક્રિયા થાય છે અને એ ક્રિયાના ષટકારક એનામાં છે, એટલે પરિણામ પરિણામને કરે છે, પણ ભગવાન આત્મા એ રાગના પરિણામને કરતો. એમ જાણીને આત્મા એ અકર્તા જો લક્ષમાં લહે તો હું શુદ્ધ છું એને ખ્યાલમાં આવે, અશુદ્ધ પરિણામનો કરતા માને તો એ શુદ્ધ રહેતો નથી, એ આત્મા એની દ્રષ્ટિમાં માન્યતામાં અશુદ્ધ થઈ જાય છે. માટે આત્મા જ્ઞાયક હોવાથી શુભાશુભ ભાવો થાય એનો પણ આમ સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો અકર્તા છે. કેમ? કે રાગાદી થાય છે એનો જાણનાર છે આત્મા, એને બદલે દ્રષ્ટિ સ્વભાવ પર નથી, રાગ પર દ્રષ્ટિ છે. રાગની ક્રિયા દેખીને પોતાની હાજરી દેખીને હું આ રાગને કરું ને દુઃખને હું ભોગવું એમ પરિણામ ઉપર લક્ષ રાખે છે અને દુઃખી થાય છે. હવે એ દુઃખના નાશનો ઉપાય કે ભગવાન આત્મા છે એ અકર્તા છે, અકર્તા હોવાથી શુદ્ધ છે. કે કેનો કરતા નથી? કે તારામાં થતા જે પરિણામ શુભ અને અશુભ ભાવ એ પણ એના ષટકારકથી પ્રગટ થાય છે, એ પર્યાય પણ સત અને અહેતુક સ્વતંત્ર છે, એ પરિણામ નિમિત્તથી ઉત્પન્ન થતા નથી અને ઉપાદાન ત્રિકાળી જે શુદ્ધ છે એનાથી પણ અશુદ્ધ પરિણામ પ્રગટ થતા નથી. અંદર ઝીણી વાત છે. હવે એક બીજી સૂક્ષ્મ વાત છેલ્લી અંદરની, કે આત્માનું અવલંબન લેતા જે શુદ્ધ પર્યાય પ્રગટ થાય એનો પણ ભગવાન આત્મા કરતા નથી, થાય છે એમ જણાય છે, હું કરું છું એમ જાણવામાં આવતું નથી. આહા, કેમ? કે જો હું કરું છું तो दृष्टि परिणाम पर जाए, दृष्टि द्रव्य पर आती नहीं। माटे आत्मा जे शुद्ध छे ए शुद्ध दृष्टि में रहते नहीं, शुद्ध नहीं नो विषय रहते नहीं। माटे आत्मा पोताना थता परिणाम नो जाननार छे पण करनार नहीं। जड़ कर्म बंधा एनो जाननार छे करनार नहीं। देहादिनी क्रिया था एनो जाननार छे पण करनार नहीं। दुकान में वेपार रोजगार चाले जड़नी परिस्थिति पलटे एनो पण जाननार छे करनार। आहा जाने तो आनंद माने अने करे तो दुख भोगवे। आ करता दृष्टि में जारे लेशे त्यारे सम्यक दर्शन थशे। पण आत्मा ने करता छू करता छू करता छू करता छू मैंने करशे तो कोई काले मिथ्यात्वनो अभाव थशे नहीं। केम के आत्मा निष्क्रिय छे, निष्क्रिय होवाथी क्रियानो करनार नथी। क्रियाना षटकारक थाय छे माटे एनो जाणनार छे पण एनो करनार नथी। जो करनार छे तो दृष्टि पर्याय उपर जाय छे, अने हुं अकर्ता ज्ञाता छू तो दृष्टि द्रव्य उपर आवे छे, आत्मनो अनुभव थाय छे। व्यवहारे निश्चय नहीं। शू कहूं? सम्यक दर्शन चारित्रना परिणाम जे प्रकट थाय तो आत्मा ए रूपे परणमे छे त्यारे तेने उपचार थी व्यवहारे करता कहेवामां आवे छे। खरेखर ए तो एनो जाणनार छे पण एनो रचनार ने करनार। केम के आत्मा मां भाव नामनी एक शक्ति छे, तेथी अनंत गुणना अनंत परिणाम समय समय सहज थयाज करे छे। ऊंघमां भूतो होय ने त्यारे पण अनंत गुणना अनंत परिणाम थया करे छे। का तू कर तो थाय के ऊंघमां होय तो थाय के सहज थयाज करे छे। धारावाही तारी मान्यता खोटी छे, मान्यता फेरवी नाख, बधु जेम छे एम तने जणाशे। श्रद्धा खोटी छे, झीणी वात छे। पर लंडन में झीणी वात तो कहीं के फरी फरी ने आ कोक दिवस एम तो ख्याल आवे के आवी वात आपणे एक सांभळी छे एनु शू भला। केम के सांभळी हशे ने तो डिपोजिट हशे ने तो कोई वक्ते एने विचार करवानो अवकाश मळशे। पण सत्य वात ज सांभळवा न मळे, एनी धारणा में न होय तो विचार केदी करे, निर्णय केदी करे, अनुभव केदी करे। माटे सत्य वात छुपायबा सिवाय दांडी पीटी ने जाहिर करवा जेवी छे। आ काई पण छुपायवा वगर ज्ञानीओ काई पण छुपावता नथी। जगतना प्राणीओना दुखना नाशनो उपाय बतावता आत्मानु जेवू स्वरूप एमने अनुभवमां आव्युं छे। संतोने ए संतो अनुभवपूर्वक वाणी द्वारा कहे छे। એવી ઝીણી? એ બરાબર, ઓલી બહુ ઝીણી, ઓલી તો ઘણી ઝીણી, પણ એના ભાવ અત્યારે આવી ગયા? શુભાશુભ ભાવ નો કરતા નહીં ને શુદ્ધ પર્યાય નો પણ કરતા નહીં, પણ ઓલામાં તો આખો વિસ્તાર બહુ છે। નૈરુબીમાં લીધી હતી, નૈરુબીમાં ભાઈ વેલજીભાઈ ત્યાં હતા। સર્વકારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, નિર્મળ અનુભૂતિ એટલે જ્ઞાયક ભાવ, જ્ઞાનમય આત્મા, તે અનુભૂતિ માત્રપણાને લીધે એટલે જ્ઞાન માત્રપણાને લીધે, ચિન્મય માત્રપણાને લીધે, ચિદભાવને લીધે શુદ્ધ છું હું। મારામાં થતા પરિણામ કે પરના થતા પરિણામ એને માત્ર જાણું ખરો, પણ મારા પરિણામને કે પરના પરિણામને કરું એ મારો સ્વભાવ નથી। અને જેને કરું એમ ભાસે છે એ અજ્ઞાની છે, એ જ્ઞાની નથી। શુદ્ધ છું, બે બોલ થયા, એક અને શુદ્ધ। હવે નિર્મમત્વ અને દર્શન જ્ઞાનથી પરિપૂર્ણ છું એના બે બોલ આવશે। એવા આત્માનું અવલંબન લેતા, એવા શુદ્ધ આત્માનું જીવ તત્વને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા આશ્રવનો અભાવ થાય છે। અને સંવર એટલે વિતરાગી પરિણામ, ધર્મના પરિણામ, આત્મા આશ્રિત પ્રગટ થાય છે એ આચાર્ય ભગવાન હવે કહીશ। આપણે તો ટાઈમ સર છે બધું 8 થી 9